તારીખ 26/5/1993 શ્રી સમયસાર કથા 193 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 116
શ્રી સમયસાર પરમાગમ કર્તા કર્મધિકાર ગાથા 103 પરભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં એમ હવે કહે છે. છે દ્રવ્યમાં આ સિદ્ધાંત છે દ્રવ્યોને લાગુ પડે છે. જો જમી ગુણે દબે સો અણમી દુણ સંકમદી દબે સો અણ અસંકેતો અસંકંતો કહતમ પરિણામ એ દબ પોતાનો સ્વભાવ છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી. સંક્રમણ પામવું એટલે પોતે પોતાની જાતથી બદલાઈ જઈને બીજા પદાર્થ રૂપ થઈને ભળી જવું અથવા કોઈ પણ અંશે બીજા પદાર્થમાં ભળવો, બીજા પદાર્થમાં પ્રવેશ થવો, બીજા પદાર્થનો સ્પર્શ થવો, એ બધું એમાં આવી જાય છે. કોઈ પણ અન્ય દ્રવ્યમાં તથા અન્ય ગુણમાં સંક્રમણ પામતી નથી અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામતી થકે તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણામ આવી શકે? અન્ય વસ્તુ પણ અન્ય રૂપે સંક્રમણ નહીં પામતી, બદલાતી, નહીં સ્પર્શતી, નહીં ભળતી, નહીં મળતી એવી વસ્તુ બીજા દ્રવ્યને કેવી રીતે પરિણામ આવે? દૂર રહીને કેવી રીતે પરિણામ આવે? જ્યારે બે પદાર્થ જુદા જુદા રહે છે ત્યારે કોઈ કોઈને પરિણામ આવે એ પરિસ્થિતિ રહેતી નથી. ટીકા: જગતમાં જે કોઈ જીવડી વસ્તુ છે, જે કોઈ જીવડા ચૈતન્ય સ્વરૂપ કે અચૈતન્ય સ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે, આ મહાસિદ્ધાંત છે. એક લીટીમાં પણ આ મહાસિદ્ધાંત છે કે આ જગતમાં જે કોઈ અચેતન પદાર્થ હો કે સચેતન પદાર્થ હો બંનેને માટે આ નિયમ સરખો લાગુ પડે છે. છ દ્રવ્યોમાં એક સચેતન પદાર્થ છે અને બાકીના પાંચ અચેતન પદાર્થ છે. એ જેવડી કોઈ છે, જેવા સ્વરૂપે છે, જેવડી છે એટલે જેવા સ્વરૂપે છે, પોતાના સ્વરૂપ મર્યાદામાં જે જેટલી જેવડી છે તેટલી તે અન્ય તે દ્રવ્યમાં પોતાના દ્રવ્યમાં અને પોતાની વસ્તુમાં અને પોતાના ગુણમાં પોતાના સ્વભાવમાં નિજ શક્તિથી, નિજ રસથી એટલે નિજ શક્તિથી જ એટલું અનાદિથી જ વર્તે છે. વર્તવું એટલે પરિણમવું, અહીંયા અથવા રહેવું. જે પોતાના સ્વરૂપ રૂપ વસ્તુ છે એ પોતાના સ્વરૂપમાં જ રહે છે, આત્મા સદાય આત્મા રૂપે રહે છે, જડ પદાર્થ સદાય જડ રૂપે રહે છે, જેવું એનું સ્વરૂપ છે એવું જ રહે છે, એવું રહે છે, એવું જ પરિણમે છે એમ કે છે. શા માટે પરિણમે છે? શા વડે પરિણમે છે? કે પોતાની શક્તિ થી પરિણમે છે, એમ પરિણમવા માટે, પોતાને ટકવા માટે, રહેવા માટે અને પરિણમવા માટે પોતાની શક્તિ છે. કોઈની શક્તિની એને અપેક્ષા નથી, કોઈની શક્તિની એને જરૂર નથી. કોઈ પદાર્થને, છ પદાર્થને બીજા પદાર્થની જરૂર નથી. તર્ક એ થાય કે જીવ ગમન કરે ત્યારે ધર્માસ્તિકાયની જરૂર ખરી કે નહીં, પણ પ્રશ્ન તો એમ છે કે ગમન કરે ધર્માસ્તિકાય, ગમન જીવને કરાવે એમ નથી, તો કોઈ સ્થિર ન રહી શકે, તો કોઈ સ્થિર ન રહી શકે. અને એક દ્રવ્ય ધર્માસ્તિકાય ગમન કરાવે છે, અધર્માસ્તિકાય એને સ્થિર રાખે છે. હવે જો બે કાર્ય કરાવે જીવને અને પરમાણુને, તો જીવની દશા શું થાય? એક સ્થિરપણે પકડી રાખે ને બીજો ધક્કો મારે, બહુ હાલત ખરાબ થાય. શું બે બાજુ બે ખેંચતા હોય એના જેવી હાલત થાય ને? એ પણ સિદ્ધ કરે છે કે એ દ્રવ્ય કઈ કરતા નથી. અને જો ચલાવે તો પછી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ને શું કરવા ન ચલાવે? આકાશ ને શું કરવા ન ચલાવે? કાળાણુ ને શું કરવા ન ચલાવે? જીવ પૂતગળ ને નિમિત્ત થાય છે, બાકીના દ્રવ્યો ને નિમિત્ત નથી થતું. જીવ પૂતગળ ને નિમિત્ત થાય છે, બાકીના ત્રણ દ્રવ્યો ને નિમિત્ત નથી થતું. એનો અર્થ એ છે કે જે કાર્ય કરે છે એ કાર્યમાં એનું નિમિત્તત્વ જોઈને, નિમિત્તત્વ એનો ધર્મ છે એને જોઈને નિમિત્ત નિમિત્ત એક સંબંધ જોડવામાં આવે છે. સ્વયં ચાલે, સ્વયં સ્થિર રહે, સમય સ્વયં ગતિ કરે, સ્વયં સ્થિર રહે છે, અને એ રીતે રહેવામાં પરિણમવામાં પોતાની શક્તિથી જ અનાદિથી જ વર્તે છે. દ્રવ્ય ગુણે ચ સ્વરસતઃ એમ કેવું છે, શું? પોતાની શક્તિથી જ અનાદિથી એ પ્રમાણે વર્તે છે, કોઈની શક્તિની એમાં એને જરૂર નથી. ગુરુદેવ શ્રી સ્પષ્ટ કહેતા કે જે સ્વયં પરિણમે છે, પોતાની શક્તિને કારણે સ્વયં પરિણમે છે, એને કોણ પરિણમાવે? એને પરિણમ, પોતાની શક્તિ છે પરિણમવાની, એને શા માટે બીજો પરિણમ આવે? અને જેમાં પરિણમવાની શક્તિ નથી એને કોણ પરિણમ આવે? જે પરિણમન કરી ન શકતો હોય એને કોણ પરિણમ આવે? જેમ કે ધ્રુવ, ધ્રુવમાં પરિણમન નથી તો કોણ એને પરિણમ આવે? કોઈનો પરિણમ આવે. દરેક છે દ્રવ્યનો પોતાનો છે તે ખરેખર અચલિત વસ્તુ સ્થિતિ છે. એવી શું છે? અચલિત વસ્તુ સ્થિતિ છે. આ વસ્તુનું વિજ્ઞાન છે, વસ્તુનું સ્વરૂપ છે. વૈજ્ઞાનિક રીતે આ વસ્તુનું સ્વરૂપ છે કે જેને કોઈ ચલાયમાન કરી શકે એવું નથી. વસ્તુ સ્વભાવ કહો, વસ્તુ સ્વરૂપ કહો, વસ્તુ સ્થિતિ કહો, એ વસ્તુ સ્થિતિને, વસ્તુ સ્વરૂપને કોઈ ડગાવી શકે, ફેરફાર કરી નાખે, પરિણમ તો એને બંધ કરી દે એમ બની શકતો નથી. કઈ કરી શકતું જ નથી. કોઈ દ્રવ્ય, કોઈ દ્રવ્યને સીધું તો કઈ કરી શકતું નથી, પણ નિમિત્ત થઈને કઈ કરી શકતું નથી. એટલે તો એ ખાસ ગુરુદેવ કહેતા, ભલે આ માથામણી એમ કે હું કરી ન શકું પણ નિમિત્ત તો થાવ ને, એ વાતે રવા દે. તો હું બીજાનું કલ્યાણ ન કરી શકું પણ બીજાનું કલ્યાણ કરવાનું નિમિત્ત તો હું થઈ શકું કે ન થઈ શકું, એ વાતમાં કાંઈ માલ નથી. હું થઈ શકે એ વાત જવા દે, બીજાનું, બીજા માટે કાંઈ થઈ શકે એ વાત તો છોડી દે. અને એમ માન્યતાનો સ્વીકાર થતા, માન્યતામાં એમ સ્વીકાર થતા નુકસાન એ થશે કે તને કોઈનો ભલું કરવાનો રાગ નહીં મટે અને તું વિતરાગ નહીં થા. રાગ છોડીને જે વિતરાગ થવું છે એ વિતરાગ નહીં થવાય. એટલે આત્મહિત નહીં થાય, આત્મ કલ્યાણ નહીં થાય. તારું જ કલ્યાણ નહીં થાય તો તું બીજું કોનું કોનું કલ્યાણ કરવાનું હતો? ભિખારી કોને દાન આપે? એ પોતે દાન લેવા વાળો છે, એ દાન આપવાનો પ્રશ્ન રહેતો નથી. એમ જે હજી પોતાનું કલ્યાણ સાધતો નથી, સાધવાના ઉપાયની જેને ખબર નથી, એ એમ કે હું બીજાનું કલ્યાણ સાધું છું અને અમારું જીવન બીજાના કલ્યાણ માટે અમે તો ખર્ચીએ છીએ, શું એમ કે? આ ઉપદેશકો ખાસ કરીને જે લોકો ઉપદેશક થઈ જાય છે, છઠ્ઠા ગુણ સ્થાન પહેલા, આમ તો પહેલા સાતમું આવે છે, પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાન પહેલા જે ઉપદેશક થઈ જાય છે, એમાં ખાસ કરીને અજ્ઞાન દશામાં થાય છે. કેમ કે જ્ઞાની તો થાય નહીં, જ્ઞાની તો જ્ઞાનીને તો ખબર છે કે ઉપદેશક થવાનો કઈ મારે માટે પ્રશ્ન રહેતો નથી. એ બધાની હાલત બગડે છે, એટલી પરલક્ષી પ્રવૃત્તિ થઈ જાય, એટલી પરલક્ષી પ્રવૃત્તિ થઈ જાય. વાત વાતમાં બીજાને ઉપદેશ દે, સાધારણ વાત હોય તો બીજાને ઉપદેશ, આમ તમારે કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, આ આ પરિસ્થિતિ થઈ જાય. એટલે સ્વલક્ષ પોતાનું અવલોકન કરવું, પોતાના હિત અહિતને તપાસવું, એ દરવાજો બંધ થઈ જાય છે. શું બીજાને આમ બીજાને આમ બીજાનું શું કામ છે? સ્વાધ્યાયમાં આપણે કામ આવે, આપણે કામ આવે, સાથે સાથે કોઈને આવે તો ભલે એની યોગ્યતા પ્રમાણે. બીજાને માટે પ્રવૃત્તિ કરવી છે એ ધ્યેયની ભૂલ થશે. શેની ભૂલ થશે? એ ધ્યેયની ભૂલ થશે. ધ્યેયની ભૂલ થાય એને ધ્યાનની ભૂલ થયા વગર રહે નહીં. એને આર્ત ધ્યાન જ રહે, ધર્મ ધ્યાન ન પ્રગટે, એને આર્ત ધ્યાન જ રહે. અચલિત વસ્તુ સ્થિતિ છે, વસ્તુની આ મર્યાદા છે, એ મર્યાદાને કોઈ તોડવા સમર્થ નથી. ભાવના એક વાત છે અને પોતાનો અભિપ્રાય અને શ્રદ્ધા બીજી વાત છે. ભાવના તો તીર્થંકર દેવને આવી કે આખા જગતનું હું કલ્યાણ કરું, પણ જ્ઞાન હતું એ વખતે કે એક પણ જીવનું કલ્યાણ હું કરી શકતો નથી. ઠીક, ત્યારે તો તીર્થંકર પ્રકૃતિ બંધાણે, પણ અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં એટલા બધા ચોક્કસ છે, એટલા બધા ચોક્કસ છે કે એમાં કાંઈ ફેર નથી. ભાવના એક સમયની, ભાવના એક સમયની, હું ત્રિકાળી એનાથી અધિક છું, આવે છે સુગાનીજીમાં. ભાવના એક સમયની, ઉસી વખત મેં ત્રિકાળી છે અધિક હું, એ શ્રદ્ધાનો વિષય એ છે, અભિપ્રાયનો વિષય એ થાય છે. આમ છે ધર્મની, એટલે પોતાના કલ્યાણની વાત કરવી તે પ્રયોજનની છે. સાથે મળીને સત્સંગમાં પોતાનું કલ્યાણ કેવી રીતે થાય એ મુખ્ય રાખીને ચર્ચા કરવી તે સત્સંગ છે. એવી મુખ્યતા ન રહે તો એ બધું અપ્રયોજનભૂત જ છે, પછી બધું અપ્રયોજનભૂત કઈ રહેતું જ નથી. પોતાના કલ્યાણનો દ્રષ્ટિકોણ છૂટી ગયો સત્સંગમાં બેસનારને કે આવનારને, એને બધું અપ્રયોજનભૂત જ છે. એ ફોતરા ખાંડીને એમાંથી તેલ કાઢવાની વાત છે, એ ફોતરામાંથી તેલ નીકળે નહીં. હમ, એ તો ઓલી પાપ ભાવ છે, પાછા શુભ ભાવે નહીં રે. પોતાનો સક્ષમ દર્શાવો, સક્ષમ દ્વારા પોતાની મહત્તા દર્શાવી, જેને સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સ કહે છે. આ કોમ્પ્લેક્સ બહુ ખરાબ છે. કેમ કે એ વાતે વાતે, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે એમ જ કર્યા કરશે. અને પાપના પરિણામ, સતત પાપના પરિણામ એમાં અભિપ્રાય સહિત જે વર્તે છે, બહુ મોટું નુકસાન થાય છે. બરાબર, ચોક્કસ રહેવું જોઈએ. ભાવના થશે, ભાવના થાય, જગતમાં બધાનું કલ્યાણ થાવ. કેમ કે જગતમાં જીવો દુઃખી છે, જગતના જીવો દુઃખી છે, જગતના બધા જીવો સુખી થાય, કોઈ દુઃખી ન થાય, ભેદ પડ્યા વગર. કોઈ મિત્ર નહીં, કોઈ દુશ્મન નહીં, કોઈ વાલો નહીં, કોઈ દવલું નહીં, કાંઈ નહીં, બધા સુખી થાય. એ ભાવનાનો સવાલ છે. પણ એ થાવ એટલે સન્માર્ગે ચડીને થાય. હું કરું કાંઈ એ વાતમાં કાંઈ માલ નથી, મારે કરવાનો કાંઈ પ્રશ્ન રહેતો નથી, હું કરી શકતો નથી ને. વસ્તુ સ્થિતિનું જ્ઞાન તો ચોક્કસ રહેવું જોઈએ ને. આપણે બોલીએ કે ભાઈ પાણીનો પ્યાલો આપો, પણ જ્ઞાન તો એમ જ છે કે પ્યાલામાં ભરેલું પાણી મગાવ્યું છે. પ્યાલો મગાવ્યો છે એમ નથી, પણ પાણીનો પ્યાલો નથી મગાવ્યો, પાણી ભરેલો પ્યાલો મગાવ્યો છે. પણ ભરેલો શબ્દ અધ્યાર રહ્યો છે ત્યાં, બીજું કઈ નથી. એને તો ભાવના થાય, થઈ જાય. પણ બીજાનું કલ્યાણ ની ભાવના થાય. ભાવનામાં રાગની મુખ્યતા છે, ભાવનામાં રાગની તો મુખ્યતા છે, ને ત્યાં પણ રાગની જ મુખ્યતા છે. તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, એ પણ રાગની તીવ્રતાને લઈને જ બંધાય છે. સામાન્ય માણસને ન બંધાય, તીર્થંકર દ્રવ્યને તીવ્ર રાગ આવે છે, જરા વિશેષ પ્રકારે રાગ આવે છે. ભલે ચારિત્ર મોહનો છે તો પણ એમાં રસ વિશેષ પડે છે. એટલે તેરમા ગુણ સ્થાને જતા એનો ઉદય આવે છે, વિતરાગ થયા પછી એનો ઉદય આવે છે, અને બહુ જોરદાર ઉદય આવે છે. કેમ કે રાગ પણ જોરદાર હતો એટલે એનો ઉદય પણ એવો તીવ્ર જ આવે છે. પણ વિતરાગ થયા પછી કાંઈ એમાં આપત્તિ થતી નથી. રાગ આવે, ભાવના થાય, એક વાત છે. અને જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ છૂટી જાય, એ બીજી વાત છે. પાણીનો પ્યાલો બોલતી વખતે જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ છૂટી જાય છે કે નથી છૂટતું? શું ત્યારે વસ્તુનું સ્વરૂપ નથી છૂટતું? જો ને, રાગ મારો નથી એમ કહેવાય છે કે નહીં? રાગને ધક્કો મારવો હોય તો રાગ મારો નથી એમ કહેવાય છે કે નહીં? હે, જ્ઞાનમાંથી વસ્તુનું સ્વરૂપ નથી છૂટતું. એને પરિણામ અંશમાં રાગ થયો છે એવું કંઈ જ્ઞાન છૂટતું નથી, જ્ઞાની નહીં નથી છૂટતું. મુમુક્ષુને ન છૂટવું જોઈએ. વસ્તુ સ્થિતિ તો વસ્તુ સ્થિતિ રીતે જ રહેવી જોઈએ જ્ઞાનમાં, નહીતર તો સિદ્ધાંત આખો તૂટી જાય છે. વસ્તુના સ્વરૂપનો સિદ્ધાંત જ તૂટી જાય છે. સિદ્ધાંત તોડીને કોઈ કલ્યાણ સાધે છે એમ નથી. સિદ્ધાંત જ્ઞાનમાં રહે છે અને સ્વ આશ્રય માટે કે ભાવના માટે ગમે તે પ્રકારે પરિણામ આવે છે તો એમાં હાનિ નથી થતી. નહીતર શ્રદ્ધાને અભિપ્રાયમાં હાનિ થયા વિના એની વિપર્યાસ ઉત્પન્ન થાય. હાનિ થાય એટલે અહીંયા તો સીધો વિપર્યાસ જ ઉત્પન્ન થાય એવું બને છે. એટલે ભાવના આવે એને થોડી સાવધાની રાખવાની. ભાવના આવશે, કરી શકતો નથી, એ સાવધાની રાખવાની. ભાવના એવા વગર નહીં રે, મુમુક્ષુની ભૂમિકામાં એ આવશે જ, જ્ઞાનીની ભૂમિકામાં પણ આવશે જ. અને એ પ્રકારનો રાગ એ ભૂમિકાનો રાગ છે, સહેજે આવશે આવ્યા વિના નહીં રે. પણ એટલે કરવા યોગ્ય છે કે એ રીતે વસ્તુ સ્થિતિ છે એમ નથી. આ એટલે તો ભૂલ થાય છે. આવી થોડી અટપટી પરિસ્થિતિ હોવાથી તો ભૂલ થાય છે કે જે લાગી જાય છે લાગી જ જાય છે, પછી એની પાછળ લાગી જાય છે કે નહીં. પોતાના આત્મહિતનો અવકાશ રાખીને સમય અને શક્તિ બંનેમાં પછી જે પ્રવૃત્તિ થાય એટલી કરવી છે. ન થાય તો કાંઈ આપણો ઉપાય નથી. આત્મહિત છોડીને એકાંતે પરલક્ષી પ્રવૃત્તિ કરવી છે એ મુમુક્ષુને તો માર્ગ ભૂલવાની વાત છે. જ્ઞાની તો એમ કદી કરતા નથી, મુમુક્ષુ માર્ગ ભૂલી જાય એવું થાય એને. હે, આ બુદ્ધિ ન થવી જોઈએ, અથવા એ પ્રવૃત્તિ કરતા, એ ભાવ કરતા પોતાનું લક્ષ્ય રહે કે હું મારું કરું છું કે નથી કરતો, મારું કરવાનું કઈ ગૌણ નથી થઈ જતું ને, મારું કલ્યાણ કરવાનું મુખ્ય રહે છે કે નહીં, આ તપાસતો જાય. બરાબર, પોતાને ઘર તપાસતો જાય. માણસ નથી કહેતો ભાઈ આપણું ઘર તપાસે ને કામ કરવું, એટલે કે શક્તિ પ્રમાણે કામ કરવું નથી કહેતા. સંતુલન ખોઈ બેસે, એકાંતે પર લક્ષ્ય જ પ્રવૃત્તિ પછી થયા કરે, અને એમાં મુખ્યપણે ઉપદેશક થઈ જાય છે. જે શું કરે છે, આચાર્ય પણ પ્રાપ્ત કરે છે. શરૂઆતમાં જ કીધું કે પરસ્પર આચાર્ય પણ કરવા લાગી જાય છે. જીનેન્દ્ર નો આવો સન્માર્ગ છે જેને પોતે માર્ગ ને વંદન કરે છે. પદ્મ પ્રબલધારી દેવ તો નિયમસાર માં વંદન કરે છે. ઇત્થમ ગુણાત્વા જીનેન્દ્રસ્ય માર્ગમ નિર્વાણ કારણમ, નિર્વાણના કારણ રૂપ માર્ગ છે એને જાણીને, નિર્વાણ સંપદમ વ્યાતિ યસ્તમ વંદે પુનઃ પુનઃ, એને હું નમસ્કાર કરું છું, એટલે એવી જાતની ભક્તિ આવે છે. એને માર્ગ ભક્તિ કહે છે. શું? એને માર્ગ ભક્તિ કહે છે. એ આવે પણ એમાં કૃત્રિમતા ન આવે. આવે સહજ આવે ત્યારે શું થાય, કૃત્રિમતા ન આવે. તો એ રીતે પરિણામ આવે છે એમાં, એનું જોર ન ખાય. પરિણામ ઉચ્ચ કોટીના હોય તો પણ એના ઉપરનું જોર ન આવે અને આત્મહિત ચૂકાય નહીં. આ વસ્તુ સાબુત રાખીને થાય છે, જેને યથાર્થ થાય છે તેને. યથાર્થ નથી થતું ને વિકૃતિ આવે છે ત્યારે કાંઈ ને કાંઈ ગડબડ અંદરથી આવી ના રહે નહીં. અથવા કૃત્રિમ થાય છે, વિકૃતિ આવે છે એટલે કૃત્રિમ થાય છે, આર્ટિફિશિયલ થાય છે, એની અંદર ગડબડથી આ વગર રહે નહીં. એમાં હું કરું છું એમ આવે અને પછી એમાંથી બીજી ઘણી ગડબડો ઉભી થઈ જાય. એની ભૂલ નથી થતી. જેનું ધ્યેય પહેલેથી સાબિત થઈ ગયું ને, ક્યાંય એને ભૂલવાની ગડબડ નથી થતી. કેમ કે એનું લક્ષ્ય ત્યાં છે. પોતાના ધ્યેયથી આડાવડા પરિણામ નો વિકલ્પ આવ્યો, અંદર લાઈટ થાય સીધી. મારે તો આ રસ્તે જવું છે. જેમ કોઈ વખત માણસ ચાલતા ચાલતા બીજી ગલીમાં વળી જાય, કઈક વિચારમાં હોય તો, પણ તરત ખ્યાલ આવે કે મારે તો પણ આ બાજુ મારા ઘરે જવું છે ને, તો બે ચાર ડગલા ગયો હોય પાછો વળી જાય. ક્ષણિક ધ્યાન ચુકાઈ ગયું હોય એમ મોક્ષનું એવું થોડુંક બને તો પણ જો ધ્યેય બરાબર હોય એટલે તરત જ ખબર પડે કે આમાં ઠેસ વાગે. આ રસ્તો બીજો છે, ઠેસ વાગે એવો રસ્તો ન જોઈએ, તરત જ એને ઠેસ વાગે ધ્યેયના રસ્તા ઉપર. એવું છે, ખાસ તો એ જોવાનું છે કે જે કાંઈ મોક્ષો જેટલી કોઈ મન વચન કાયાથી ક્રિયા કરે છે અને અન્ય જીવો અને અન્ય પૂદગળો સાથેનો જે કોઈ એના પરિણામ છે નિમિત્ત નિમિત્તિક સંબંધે, એમાં નિજ રસથી જ વસ્તુ વર્તે છે. આ જીવ કોઈનું કરે છે કે કોઈ જીવ આ જીવનું કાંઈ કરે છે એ પરિસ્થિતિ રહેતી નથી. આકુળતા થાય પછી તો ઘણી આકુળતા થાય. કરતા બુદ્ધિ થાય કે નિમિત્તના બાને કરતા બુદ્ધિ થાય, સિદ્ધિ કરતા બુદ્ધિ થાય કે નિમિત્તના બાને કરતા બુદ્ધિ થાય, ઘણી આકુળતા થાય. એમાં આકુળતા થયા વગર પુષ્કળ આકુળતા થાય. નિમિત્તના બાને છે. થોડું કરતા કર્મના અધિકારને થોડું ઘણું ગુરુદેવનું વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો સીધો કરતા પણ આનો બોલવામાં ભૂલ ન કરે. પરિણમનમાં તો એ જ ભૂલ થાય છે, બોલવામાં ભૂલ ન કરે. પરિણમન તો એનું કરતા પણ આનું જ થઈ જાય છે, એમ ભૂલ થાય છે. ખ ખરેખર અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, જો અશક્ય ને કોઈ શક્ય કરી શકે ખલાસ થઈ ગઈ, તો એ વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી. સુગાનીજી તો જગ્યાએ બહુ સરસ લાઈન દોરી આપી છે આ વિષય ઉપર, બીજાના કલ્યાણના વિષય, કે તું એમ કર કે એકાંતે તારું કલ્યાણ કરવામાં લાગી જા. એકાંતે એ સમ્યક એકાંત છે, એ કઈ મિથ્યા એકાંત નથી. એકાંતે એકવાર તારું કલ્યાણ કરવામાં લાગી જા, પછી કોઈ તારા નિમિત્તે બીજાનું કલ્યાણ થવાનું છે ને ત્યારે તને એવો વિકલ્પ છે જે આવી જશે. અત્યારથી એ વિકલ્પને કરવાનો કે ઘડવાનો જે તારો અભિપ્રાય છે એ ખોટો છે. પછી તો જેવું કોઈ પ્રભાવના યોગ હશે તો એ પ્રકારે વિકલ્પ આવશે, એ પ્રકારે કોઈ પરિસ્થિતિ આપોઆપ કુદરતી ઘડાશે. શું પણ તું એકાંતે આત્મકલ્યાણમાં લાગેલો રહે એ તારા માટે ઈષ્ટ છે. શું બહુ સરસ વાત આવે છે. હા, એ કૃપાળુ દેવ લીધું પરમ કારુણ્ય વૃત્તિ કરતા પહેલા એમ કીધું છે. પરમ કારુણ્ય વૃત્તિ, બીજા જીવોના દુઃખને જોઈને કરુણતા તને આવશે, કારુણ્ય વૃત્તિ થશે. તે પહેલા પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા ત્રણ વખત લખ્યું છે. અંદર જામી જાય એમ કે છે, એમ પ્રતિમા ચૈતન્ય ઢીમ છે એમ તું પણ અંદર માં જામી જા. બસ પહેલા જામી જા, પછી ઓલી વાત પછી ની છે, ઓલી વાત પહેલા ની નથી. પ્રભાવના નો વિકલ્પ હોય એને પણ આ વિષયમાં બરાબર જાગ્રત અને સાવચેત રહેવાની વાત છે. જો સાવચેતી ન રહીએ તો ગડબડ થી આવી ના રહીએ. અને બને છે એવું કે રાગ જયારે તીવ્ર થાય અને એ રાગ ની અંદર કઈ બાધક નિમિત્તો ઉભા થાય ત્યારે પછી આકુળતા બહુ થાય. આપણે આમ કરવા ધાર્યું હતું પણ આને અંદર દખલ કરી એની અંદર પછી એને આકુળતા ખૂબ થઈ જાય. કેમ કે કર્તા બુદ્ધિ એ આકુળતા તો વિશેષ એ વખતે જ કરેલી છે. આપણે જે પ્રવૃત્તિ ચાલતી હોય એમાં મહત્વપૂર્ણ વિષય છે. બાહ્ય પ્રવૃત્તિ જે કાંઈ ચાલતી હોય એમાં આ મહત્વપૂર્ણ વિષય છે. અચલિત વસ્તુ સ્થિતિની મર્યાદા છે, નહીં તોડી શકાય એને, એને તોડી શકાતી નથી. એમાં જ એટલે પોતાના તીવડા દ્રવ્યગુણમાં જ વર્તે છે. એ વસ્તુ તો પોતાના દ્રવ્યગુણમાં જ વર્તે છે, દ્રવ્યગુણની બહાર વર્તવાની કોઈ પરિસ્થિતિ નથી. જ્યાં વસ્તુ સ્થિતિ નથી પછી કરવાનો ક્યાં પ્રશ્ન રહે છે? કોઈનું કઈ કરી શકવાની વસ્તુ સ્થિતિ જ નથી પછી કરવાનો ક્યાં પ્રશ્ન છે? વિકલ્પ ઉઠશે પણ સાથે સાથે જ્ઞાન પણ વિકલ્પ ઉત્પન્ન થાય એની સાથે વસ્તુ સ્થિતિનું જ્ઞાન ઉત્પન્ન થયેલું હોવું જ જોઈએ. જો જ્ઞાન ઉત્પન્ન થાય તો વિકલ્પને અનુસરશે જ્ઞાન, જ્ઞાન વિકલ્પને અનુસરશે, પછી આત્મા આખો એ બાજુ જીવો જશે. આત્મા જુદો રહેવો જોઈએ વિકલ્પ થી. આત્મા જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન, એ વિકલ્પ થી જુદો રહેવો જોઈએ. જેની સાથે ઉદય નથી એને એની સાથે આના પરિણામ લાગવાના નથી. શું રસ્તામાં તમે ચાલતા મોટો ટ્રાફિક છે પણ કોઈ ઓળખી તો મળી ગયું, સંબંધી મળી ગયું તો કેમ છો ને કેમ નહીં કરવા ઉભા રહેશો? બધાની હારે થોડો કોઈ ઉભો રહેશે? એની સાથે ઉદય હોય એની સાથે પરિણામ લાગે છે. એટલે સંભાળવાનું તો ત્યાં છે, ઉદય સમયે જીવ ચેતીએ સંભાળવાનું ચેતવાનું ક્યાં છે? ઉદય છે ત્યાં ચેતવાનું છે. હા, સંસારી જીવને તો પોતાના ઉદયની સામે જ જાગૃત રહેવાનો છે. બીજામાં પરિણામ ક્યાં છે? ચાલે ત્યારે ધર્મસ્તિકાયનો વિકલ્પ થોડો કરે છે, બેઠો છે ત્યારે ધર્મસ્તિકાયનો વિકલ્પ થોડો કરે છે, કઈ નહીં. એ તો ભગવાને છ દ્રવ્ય સમજાવ્યા છે, તે જાણવાનો વિષય છે, પ્રયોજનભૂત નથી. જો પ્રયોજનભૂત વિષય હોત છ દ્રવ્યનો, તો તિરિંચને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન ન થાત. તિરિંચને છ દ્રવ્યની ખબર નથી, અન્યમતીને ખબર નથી. લ્યો, અન્યમતમાં ક્યાં ખબર છે? થાય કે નહીં અન્યમતમાં? છ દ્રવ્યનું વ્યવસ્થિત જ્ઞાન ન હોય ને એ પ્રયોજનભૂત નથી. કાંઈ એને સ્વરૂપ છે એ સમજાય છે, બરાબર સર્વજ્ઞ સ્વભાવ સમજાય છે, અને એમાં છ દ્રવ્યનું જ્ઞાન ગર્ભિત છે. છ દ્રવ્યનું જ્ઞાન એમાં તો કેવળ જ્ઞાનની લબ્ધિ છે, પછી હું બાકી રહ્યું અમે. એવી જ રીતે નવ તત્વના ભેદો છે એ પ્રયોજનભૂત નથી. આમ તો એ ઉપાધિ માટે નવ તત્વની રચના છે. જૈન દર્શનમાં પદ્ધતિસર તો વ્યવસ્થિત પ્રતિપાદન તો નવ તત્વથી છે, અને આખા સમયસરમાં એ નવ તત્વના અધિકાર લીધા છે. છતાં એ ભેદો જાણે એને જ્ઞાન થાય એમ હોય તો બધા વિદ્વાન જ્ઞાની થઈ જાય, અને એ ભેદો ન જાણે એને જ્ઞાન ન થાય તો ત્રિંચને જ્ઞાન ન થાય, તુષ્માસ ભિન્નવાળાને જ્ઞાન ન થાય, તો મનુષ્ય ચાલ્યો. તાત્પર્ય એ છે કે પ્રયોજન ઉપર કોન્સન્ટ્રેટ થવું જોઈએ માણસે. વગર પ્રયોજન ઉપર જે જાય છે વજન, એ પોતાનું ખોવે છે. પ્રયોજન ને ખોવે છે, પોતાના હિત ને ખોવે છે, નુકસાન કરે છે. પરમાર્થ એવો છે કે જયારે કોઈ દ્રવ્ય મારું કઈ કરતું નથી અને હું કોઈ દ્રવ્ય નું કઈ કરતો નથી, પછી મારે કોઈની સામે જોવાનું રહેતું નથી. એકાંતે મારે મારી સામે જ જોવાનું રહે છે, એ જ સમય એકાંત છે. એટલે ક્યાંય ભય રાખવાની જરૂર નથી, કેમ કે કોઈ નુકસાન કરશે નહીં. ક્યાંય લાલચ રાખવાની જરૂર નથી, કેમ કે કોઈ ભલું કરવાનો નથી. ન કોઈ ભલું કરી શકે, ન કોઈ ખરાબ કરી શકે, ને કોઈના પ્રત્યે ન રાગ કરવો, ન કોઈના પ્રત્યે દ્વેષ કરવો. બસ પોતાના આત્મહિતનું લક્ષ્ય રાખવું, બાકી તો જ્ઞાતા દ્રષ્ટા તો સ્વરૂપથી જ છે. જે છે એ અત્યારે જવું, કરવાનો પ્રશ્ન ક્યાં આવતો નથી. એમ છે અનુમોદવાનો મનથી વચન તેને કાયા છે. 9 કોટી પચકાણ લઈ લેવાની વાત છે. જ્ઞાતા દ્રષ્ટા થવું હોય એને, જ્ઞાતા દ્રષ્ટા રહેવું હોય એને, તારી દયા તું પાડતો નથી. અહિંસા પરમો ધર્મ, પોતાની અહિંસા કરે પાછો, નહી પરમ ધર્મ નહી પરમ ધર્મ, પોતાની અહિંસા કરે એનું શું? પોતાની હિંસા કરે એનું શું? એ તો વિચાર કરે ને, બીજાની હિંસા પાડવાનો વિચાર કરે. થઈ જાય તો બધાની ગાથા છે. મહાસિદ્ધાંત છે જૈન દર્શન નો, પાયાનો મહાસિદ્ધાંત છે. આને છોડીને ક્યાંય આગળ જૈન દર્શન ના તત્વજ્ઞાન માં ચાલી શકાય એવું છે જ નહીં. શું જીવ પોતામાં સ્થિર થઈ જાય, જીન પ્રતિમા થઈ જાય, એવું આ શ્રુત નું રહસ્ય છે. જેઠ સુદ પાંચમ છે ને, વર્તમાનમાં ભગવાન મહાવીર સ્વામી પછી શંકરદેવ પછીનો શાસન જે અત્યારે ચાલે છે એ શાસનમાં પુસ્તકારૂઢ જે શ્રુત થયું, ગ્રંથારૂઢ શ્રુત થયું, એ જેઠ સુદ પાંચમે છે. પ્રથમ શ્રુત સ્કંદ ઇતિહાસ છે એ જેઠ સુદ પાંચમે એની પૂજા થઈ હતી. ષટખંડાગમનું લખાણ પૂરું થયું. અંકલેશ્વર માં પૂજા થઈ હતી ભરૂચ પાસે. ભરૂચ પછી સીધું સ્ટેશન નર્મદા ને આ કાંઠે, ઉત્તર કાંઠે ભરૂચ છે ને દક્ષિણ કાંઠે અંકલેશ્વર છે, સામે સામે જ છે, સામે સામે જ છે. અંકલેશ્વર માં પૂજા થઈ હતી. પ્રથમ શ્રુત સ્કંદ ની રચના થઈ. બાકી ભાવશ્રુત અને મૌખિક દ્રવશ્રુત ની વાણી એ તો અનાદિથી ચાલી આવે છે. તીર્થંકર ભગવાન ની વાણી ને પણ દ્રવશ્રુત કહેવાય છે. ત્યાર પછી ગણધર આદિ આચાર્યો થયા ગૌતમ સ્વામી આદિ પરંપરામાં, એ બધા આચાર્યો એના વાણીને દ્રવશ્રુત કહેવાય છે. જ્ઞાનીઓની વાણીને પણ દ્રવશ્રુત અને જીનવાણી કહેવાય છે. પણ પુસ્તકારૂઢ થવાનો આ ઇતિહાસ છે. જેઠ સુદ પાંચમે જે પુસ્તકારૂઢ થયું એટલા માટે થયું કે સ્મૃતિ છે એ સાધક જીવોમાં પણ ઘટવા લાગી, મુનિઓમાં પણ ઘટવા લાગી, આચાર્યોમાં પણ ઘટવા લાગી. અને એવું એક સ્વપ્ન ભગવાન દર્શનાચાર્ય દેવ આવેલું, એમને ઘણું સ્મૃતિમાં હતું. ને એમને પછી એમ થયું કે આ તો વિસ્મૃત, હવે તો બધું વિસ્મૃતિમાં જશે, દર્શન નું જ્ઞાન જ ઘૂંસાઈ જશે, દ્રવ સૂત જ ઘૂંસાઈ જશે આગળ જતા. માટે આને સાચવવું હોય તો ગ્રંથારૂઢ કરવું જોઈએ. એમને બે મહાક્ષુક્ષમધારી આચાર્યો મળી ગયા ધર્માત્માઓ. સપનું આવેલું એ સપના ઉપરથી ખ્યાલ આવ્યો એમને કે કોઈ બે આચાર્યો આ તરફ રમી રહ્યા છે. ત્યાં જૂનાગઢમાં સંગમ થઈ ગયો છે. પોતાનું જે ધારણા જ્ઞાન હતું એમને સામે આપ્યું એટલે એમણે ધારી લીધું. એ એટલા મહાક્ષુક્ષમના ધારક હતા અને એમને આજ્ઞા કરી કે તમારે ગ્રંથારૂઢ કરવું. એની પરિસ્થિતિ જુદી છે. એમ આપણે નથી વિચારતા કે સમયસર હવે સીધું કોઈ નહીં વાંચી શકે. ગુરુદેવ સંભળાવ્યું એ બધા વિદ્વાનો વાંચી શકે છે, તો પણ એમાં પણ બધા વિદ્વાનો ને એક સરખી પરિસ્થિતિ નથી. એમાં પણ ઘણા કહેવાય વિદ્વાન પણ છતાં ઘણી કમજોરી છે. પણ પછી તો જે વિદ્વાનો થશે એ તો સમયસર વાંચી શકશે કે કેમ, એ સવાલ છે. એટલા માટે સમયસર ઉપરના પ્રવચનો કે ગુરુદેવે જે જે પરમાગમો ઉપરના પ્રવચનો કર્યા એને આપણે પુસ્તકારૂઢ કરવા એ કેવો આપણો પ્રક્રિયા ચાલે છે, અભિગમ ચાલે છે. એ વાંચશે કોઈ સમજશે ને પછી તો એને સમજાવવા પડશે કે ગુરુદેવ પ્રવચનમાં આમ કે છે ને આમ નથી કહેતા, આમ કે છે ને આમ નથી કહેતા. કેમ કે દિવસે દિવસે એવી હીન યોગ્યતા વાળા જીવો જ આવે છે અહીંયા, એટલે એને વધારે સ્પષ્ટીકરણ હોય તો સમજી શકે, નહીતર ના સમજી શકે. તેનું આ શ્રુત પંચમીની પહેલી પૂજા થઈ હતી. ત્યારથી શ્રુત પંચમીને દિવસે બધા નિગમ્બર આમના એમાં માનનારા બધા શ્રુતની પૂજા કરે છે, શાસ્ત્રોની પૂજા કરે છે. અને કર્ણાટકમાં તો વિશેષ કરીને મહિમા ઘણો છે શ્રુત પંચમીનો. મહિમા કર્ણાટકમાં ઘણો છે. કર્ણાટકમાં તો નાના નાના ગામમાં પણ તે દિવસે ઘણા વ્રત લઈ લે છે કે આપણે તાડપત્ર ઉપર કોઈ એક શાસ્ત્રની નકલ કરવી, લખવું. ત્યાં તાડપત્ર પણ અવેલેબલ છે, બહુ તાળી થાય છે. અને તાડપત્ર ઉપર લખવાના સાધનો એના ખીતા આવે છે, લોખંડની સોય જેવો આવે છે, પકડી શકાય એનાથી એના ઉપર લખવા આવે છે. આવતી શ્રુત પંચમી સુધીમાં આ શાસ્ત્ર પૂરું કરવું. એક ઘરમાં અનેક શાસ્ત્રો લખાય અને એ રીતે દર વર્ષે શાસ્ત્રો લખાય. ગરીબમાં ગરીબ માણસોને ત્યાં સંખ્યાબંધ તાડપત્રી ઉપરના શાસ્ત્રો ત્યાં ગામડામાં જોવામાં આવે છે. મૂળ શાસ્ત્રો લખે કન્નડ ભાષા છે, કન્નડ લિપિ, લિપિ કન્નડ છે. પછી ભાષા માગીને સંસ્કૃત હોય છે પણ લિપિ કન્નડ હોય છે. એવી રીતે ત્યાં એવી રીતે ખૂબ જ મહિમા છે. શ્રુત પંચમીના દિવસે ઉત્સવ કરે, લોકો જમણવાર કરે, બહુ ધમાલ કરે. આપણે જેમ મોટો કોઈ ઉત્સવ હોય ને કરીએ ને એવી રીતે રથયાત્રા કરે, બેંગ્લોર મૈસૂર મોટા શહેરોમાં તો મોટી અને મોટો ઉત્સવ કરે છે. પણ મૈસૂરમાં સુદ પંચમીએ મૈસૂરમાં તો બધું જમણવાર કરેલું, 100-200 માણસો જમવા બોલાવી લો. મંડળ જેવું છે આપણે વિદ્વાનો. ભાષા ના સમજી શકે એટલે આપણને વાતચીતમાં બહુ તકલીફ થાય, અંગ્રેજીમાં બોલવું પડે. એની કન્નડ ભાષા આપણે સમજી નહીં, આપણી હિન્દી ભાષા એ સમજે નહીં. હિન્દી ગુજરાતી તો સમજે જ, ક્યાંથી હિન્દી ના સમજે. વિકલ્પના કરતા નથી, અક્ષર ના કરતા થાય કેવી રીતે એવી વાત છે. એટલા એટલા મોટા વોલ્યુમ લખે આચાર્ય જંગલ માં રહીને, સેંકડો ગાથાઓ લખે. ટીકા લખે તો મોટા મોટા એના ધોળ જય ધોળ મા ધોળ ના 31 વોલ્યુમ છે. છતાં એ વિકલ્પ ના કરતા નથી અને વાણી ના કરતા નથી. આમ છે એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે, વિશિષ્ટ વાત છે. કરતા થઈને કાર્ય કરનારા તો જગત માં બધાય છે. આખું જગત કરતા થઈને કાર્ય કરનારું તો આખું જગત છે. પણ અકર્તા થાય અને કાર્ય થવા કાળે થઈ જાય, પોતે કરતા ન થાય, એ કોઈ વિશિષ્ટ પ્રકાર છે. અને એ સમજવા જેવો પ્રકાર એ છે, ત્યાંથી છૂટાય છે. એ મુક્તિના માર્ગમાં જ બને છે, બીજે ક્યાંય બંધું પછી બાકી બધા બંધાય છે. એમ છે મૂળ શાસ્ત્ર શુકંડાગમ છે, ધવળ આદિ છે, એની ટીકાઓ છે. પુરાણો યુગ નો વિષય જૈન દર્શન નો પૂર્વાચાર્ય બહુ સારી રીતે પ્રતિપાદન કરી લીધેલો છે. એથી વિશિષ્ટ પ્રતિપાદન કરવાનું પછી કોઈ કારણ રહેતું નથી. પોતે અધ્યાત્મ નો નિર્વાણયોગ અને અધ્યાત્મ ના શાસ્ત્રો એને દ્વિતીય શ્રુત સ્કંદ એવું નામ આપવા પડ્યું, કેમ કે વિષય બદલાય છે ત્યારે. એને 2000 વર્ષ થઈ ગયા, એને પણ 2000 વર્ષ થઈ ગયા. ઘુમટ સાર લખાય 1000 વર્ષ થયા, રવિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ના કાળમાં લખાણ. એટલે પ્રભાવની અને એની માર્ગની પ્રવૃત્તિ થાય છે ખરી, કઈ રીતે થાય છે આ વાત સમજીને કરવા જેવી છે. સમજણ વગર કરવા જેવી, સમજણ બરાબર હોવી, યથાર્થ સમજણ હોવી જોઈએ. થોડું થાય એનો વાંધો નહીં, સમજવું જોઈએ યથાર્થ. નહીતર જે કાંઈ થાય એમાં પોતાને નુકસાન થયા વિના સંક્રમણ પામતી નથી. અન્ય દ્રવ્યમાં અંતર એટલે બીજું, દ્રવ્યાંતર એટલે બીજું દ્રવ્ય, ગુણાંતર એટલે બીજા દ્રવ્યનો ગુણ. પોતાના દ્રવ્યનો ગુણ નહીં, પોતાના ગુણમાં તો વર્તે છે વસ્તુ, પણ બીજા દ્રવ્યના ગુણમાં ન વર્તે. દ્રવ્યમાં ના વર્તે પણ ગુણમાં વર્તે કે નહીં, પર્યાયમાં વર્તે કે નહીં. નહીં તો એમ કે દ્રવ ગુણ એમ ને એમ રહી, પણ પર્યાય ને અસર પહોંચાડે, ખોટી વાત છે. કઈ અસર અસર કોઈ પહોંચાડતું નથી. દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ પામતી નથી, અને દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે નહીં સંક્રમતી તે શું ભગવાન પર કે ગુણાંતર રૂપે નહીં પરિણમતી, એમાં નહીં સ્પર્શતી, એમાં નહીં ભળતી, નહીં જતી, તે અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? અન્ય વસ્તુ કેવી રીતે પરિણમે? પરિપૂર્ણ વિતરાગતા નિર્વાણ પદ માં હોય છે, એ પાયો આ સિદ્ધાંત થી નખાયેલો છે. આ સિદ્ધાંત ફેરો એને વિતરાગતા ની ઉત્પત્તિ ન થાય. શુભરાગ થશે પણ સરવાળે છો એની કોઈ કિંમત નથી. માટે પ્રભાવ કોઈથી ફરી શકાય નહી. જીનેન્દ્રદેવ પોતે એમ કે છે કે ભલે અમારું અનંત શક્તિનું અનંત સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે, તો પણ કોઈ શક્તિ એવી નથી કે એક પરમાણુના પર્યાયને કાંઈ અસર પહોંચાડી શકે. તો સમય સાથે આગળ આવશે. 373-374 ગાથામાં કરીને બંધ અધિકારમાં એને શરીર પાસે પાછળ શું, કેમ કે આખો વિષયનો ભેદ તો કરતા કર્મ અને ભેદ જ્ઞાન જ છે. શું કરતા કર્મ એ મિથ્યાત્ને ભેદ જ્ઞાન થી મિથ્યાત્નો અભાવ કરવાનો ઉપાય. શું બે અધિકારમાં એ વિષય આવશે. 373-374 તેથી બધા નિજ દ્રવ્ય સ્વભાવ થી ઉપજે કરે છે. અહીંયા શું કીધું કે જે દ્રવ જે ગુણમાં દ્રવ્યમાં ને અન્ય દ્રવ્ય સંક્રમે, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય નો ઉત્પાદન ન કરે તો બધા નિજ દ્રવ્ય નિજ સ્વભાવ થી ઉપજે કરે છે. એક ભારત ની ગાથા છે ને, 372 માં એ વાત છે. એ ગાથા ના પ્રવચન માં ગુરુદેવ ને કહ્યું કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય નો ઉત્પાદ કરતો નથી, એટલે એમાં ટીકામાં અયોગ્યતા શબ્દ લીધો છે. શું યોગ્યતા જ નથી એમ કે છે. પછી દ્રષ્ટાંત ગુરુ એ બોલ્યો કે તીર્થંકર દેવ જીનેન્દ્ર દેવ એમ કહે છે કે આ જે દિવ્ય પૂરી ચાલે છે જેના જેના નિમિત્તે તમે સમજો છો એમ કહો છો, એ દિવ્ય ધ્વનિ કરવાનો ઉત્પન્ન કરવાની મારામાં આવ્યો પાસે. શું ભગવાન વાણીમાં એમ કે છે કે આ દિવ્ય ધ્વનિ ઉત્પન્ન કરવાની મારામાં અયોગ્યતા છે, અને આ દિવ્ય ધ્વનિ થી તમારા જ્ઞાન ની ઉત્પત્તિ થવાની તમારા જ્ઞાન માં અયોગ્યતા છે, અથવા દિવ્ય ધ્વનિ માં અયોગ્યતા છે. ચક્કર કેવું ચાલે છે? ભગવાન સમોસરણ માં ઉપદેશ આપે છે, શ્રોતાઓ બધાને જ્ઞાન થાય છે, એ વખતે કેટલાય ને સમય જ્ઞાન થાય છે, કેટલાય ને કેવું જ્ઞાન થાય છે, કેટલાય ને મનોપર એવું જ્ઞાન થાય છે, કોઈને અવધિ જ્ઞાન થાય છે. હવે ભગવાન ની વાણી આપણી નામ છું એમ કે ભગવાન તો વાણી માં એમ કે છે કે આ વાણી કરવાની જ મારા માં અયોગ્યતા છે. બહુ દ્રષ્ટાંત લીધા હતા. 372 માં ઘણા દ્રષ્ટાંત ભાવાર્થ. જે દ્રવ્ય સ્વભાવ છે એક વાત તો જીવ ન માને એવી વાત છે, કેમ કે ગુરુદેવ નતા ત્યાં સુધી કઈ આ વાત ચાલતી નહોતી. પણ ગુરુદેવે આ વાત શાસ્ત્રો માંથી એવી સ્પષ્ટ કરીને બધાને સમજાવી કે મોટા ગુરુદેવ કહે છે કે ના ના, હું વાણી નો કરતા નથી ને વાણી તમારા જ્ઞાન ની કરતા નથી, હું વાણી નો કરતા નથી અને આ વાણી છે તમારા જ્ઞાન ની કરતા નથી, અયોગ્યતા છે, બે માં અયોગ્યતા છે. પેલા તો કઈ જાણતા નતા, આપણે કયું સાંભળ્યું પછી જાણતા થયા, અને જાણવાનું લક્ષ્ય આપ્યું, જાણવા માટે ધ્યાન આપ્યું, જાણવા માટે ઉપયોગ લીધો, ત્યારે જણાયું પાછું અમને કે એવું અટપટું લાગે ને એવું અટપટું લાગે. પણ આ ગુરુદેવ કે છે, પણ માનવું કેવી રીતે? આપણે માં બેને તો સમજાય, ગુરુદેવે સમજાવ્યા, ઘણી વાર પૂછ્યું, પછી પૂરતા પૂરતા માન સમજાયા, ગુરુદેવ ના પાડે છે. તારો સકાળ હતો, એક સૂક્ષ્મ ખુલવાનો તારો સકાળ હતો. બાળક મોટું થાય છે, એના સકાળ એક સૂક્ષ્મ ખુલતો જાય છે કે નહીં, સમજણ આપી જાય છે. વાણી આદિ નિમિત્ત હોય છે, નાની ગુરુ આદિ નિમિત્ત હોય છે, તીર્થંકર આદિ નિમિત્ત હોય છે. આયા એનો સૂક્ષ્મ ખુલવાનો કાળ હોય છે, જ્ઞાન થવાનો કાળ હોય છે. અમે તો કોઈનું નિમિત્ત પણ બનવા માંગતા નથી, કરતા તો થવા માંગતા નથી, પણ નિમિત્ત બનવું એ અમારું કામ નહી. અમારે તો નિમિત્ત નિયમિત સંબંધ છોડીને ઉપર સિદ્ધાલયમાં જવું છે. પછી આત્મા કોઈ નું નિમિત્ત બને છે ત્યાં કે નહીં, સવાલ જ નથી. હા, એવી વાત છે. બહુ પાયાનો આ સિદ્ધાંત છે, આના ઉપર સ્થિર થઈ જાય એટલે આત્મામાં સ્થિર થઈ જાય. આ સિદ્ધાંતમાં સ્થિર થયો એટલે આત્મામાં સ્થિર થયો, અને આત્મામાં સ્થિર થયો એ સ્થિરતા વધારીને સુકલમાં સુકલ ધ્યાનમાં આવીને કેવું જ્ઞાન સુધી પહોંચી જાય. એટલા માટે સર્વ પ્રકારનો સર્વથા ઉગાડવા માટે આ એક સિદ્ધાંત બસ છે. એક સિદ્ધાંત પ્રણમી ગયો, એનું પરિણામ થઈ ગયા. કરી જ ન શકાય. જે દેવ સ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે. દ્રવ સ્વભાવ શું છે? કે દ્રવ થી ગુણ છે અને પરિવાર છે, અન્ય દ્રવ થી ભિન્ન વ્યાપૃતિ દ્રવ નો સ્વભાવ છે, એ દ્રવ ની મર્યાદા છે, અને એમાં કઈ ફેરફાર કરી શકાતો નથી. આ વસ્તુ સ્થિતિ ની મર્યાદા છે. 102 3 કાથા પણ થાય છે.